એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવી ટેકનોલોજીની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે આપણી આસપાસ લગભગ બધે જ છે.
હા, બરાબર.
હા, એઆઈ સહાયકો એટલે કે સીરી, એલેક્સા, ગૂગલ આસિસ્ટન્ટ જેવા આપણા ડિજિટલ મદદનીશો. આ સમજવા માટે આપણી પાસે છે રોબર્ટો પિરાસિનીનું પુસ્તક એઆઈ આસિસ્ટન્ટ્સ.
અને જો આ વિશે સમજવો ખરેખર જરૂરી છે, કારણ કે આપણે બધા જ તેનો રોજબરોજ ઉપયોગ કરીએ છીએ.
બિલકુલ, ગીતો વગાડવાથી લઈને શું કહેવાય, હવામાન પૂછવા સુધી.
હા, પણ શું આપણે ખરેખર જાણીએ છીએ કે આપણી વાત પર આ મશીનો કેવી રીતે એમ કે પ્રતિક્રિયા આપે છે? શું તે ખરેખર સમજે છે આપણી વાત?
એ તો મોટો સવાલ છે. ઘણીવાર તે એકદમ જાદુ જેવું લાગે, નહીં, પણ શું તે ખરેખર જાદુ છે કે પછી અત્યાધુનિક એન્જિનિયરિંગ? આ પુસ્તક એમ લાગે છે કે આ ટેકનોલોજી પાછળના રહસ્યો ખોલે છે, તેની ક્ષમતાઓ અને હા, તેની મર્યાદાઓ બંને સમજાવે છે.
બરાબર, તો ચાલો આ રસપ્રદ દુનિયામાં જરા ઊંડા ઉતરીએ.
ચોક્કસ, શરૂઆત કદાચ લેખકથી કરવી જોઈએ, રોબર્ટો પિરાસિની.
હા, રોબર્ટો પિરાસિની એ આ વિષયના ઊંડા જાણકાર છે એમ કહી શકાય. તેમનો અનુભવ આ ક્ષેત્રમાં લગભગ 3 દાયકાથી પણ વધુનો છે.
3 દાયકા? તો તેમની પૃષ્ઠભૂમિ શું છે? મતલબ શું એવું છે જેમના કારણે તેમનું વિશ્લેષણ આટલું મહત્વનું બને છે?
જો, પિરાસિની ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં પીએચડી છે અને તેઓ સ્પીચ રેકોગ્નિશન એટલે કે વાણી ઓળખ, પછી નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ અને કન્વર્ઝેશનલ એઆઈ આ બધાના વિકાસ સાથે શરૂઆતથી જોડાયેલા રહ્યા છે.
એટલે કે શરૂઆતથી જ?
હા, તેઓ બેલ લેબ્સ, આઈબીએમ રિસર્ચ જેવી ખૂબ પ્રતિષ્ઠિત સંશોધન સંસ્થાઓમાં કામ કરી ચૂક્યા છે.
એટલે શૈક્ષણિક સંશોધનનો તો મજબૂત પાયો છે જ.
એટલું જ નહીં, તેમની પાસે વાસ્તવિક દુનિયામાં ઉત્પાદનો બનાવવાનો પણ બહોળો અનુભવ છે. તેઓ સ્પીચ વર્ક્સ જેવી કંપનીમાં હતા, પછી ગૂગલ આસિસ્ટન્ટના એન્જિનિયરિંગ ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે.
વાહ,
તો આ જે સંયોજન છે ને, ઊંડું સંશોધન અને મોટા પાયે અમલીકરણનો અનુભવ, એ તેમને એકદમ અલગ, એક અનન્ય દ્રષ્ટિકોણ આપે છે.
બરાબર,
તેઓ ખાલી સિદ્ધાંતો નથી જાણતા, પણ તેને વાસ્તવિક દુનિયામાં કામ કરાવવામાં જે પડકારો આવે ને, તે પણ બરાબર સમજે છે.
ખૂબ સરસ. તો હવે સીધા પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. પિરાસિની આ પુસ્તક દ્વારા શું કહેવા માંગે છે? મુખ્ય વાત શું છે?
પુસ્તકનો જે કેન્દ્રીય વિચાર છે એ છે કે એઆઈ સહાયકો, જે આપણને ઘણીવાર એક બુદ્ધિશાળી વ્યક્તિત્વ દેવા લાગે છે.
હા, લાગે તો છે,
પણ તે ખરેખર એક વ્યક્તિ કે પછી એક મગજ નથી. એના બદલે તે ઘણી બધી અલગ અલગ ટેકનોલોજીકલ પ્રક્રિયાઓની એક જટિલ સાંકળ છે. પુસ્તકમાં એના માટે શબ્દ વાપર્યો છે, પાઇપલાઇન.
પાઇપલાઇન એટલે કે તે પેલી વિજ્ઞાન કથાની કલ્પનાઓથી દૂર જઈને વાસ્તવિક એન્જિનિયરિંગની વાત કરે છે, એમને પડદા પાછળ શું ચાલી રહ્યું છે એ સમજાવે છે.
બરાબર, બિલકુલ. પુસ્તક સમજાવે છે કે આ સહાયકો શા માટે એક જ સમયે આટલા પ્રભાવશાળી છે, જેમ કે સરળ કાર્યો ફટાફટ કરી દે છે અને છતાં આટલા મર્યાદિત પણ છે.
હા, ક્યારેક સાવ અટકી જાય છે.
હા, જેમ કે જટિલ વાતચીત ન કરી શકે અથવા સામાન્ય સમજનો અભાવ દેખાય. તે કહે છે કે કુદરતી, અસ્ખલિત અને ખરેખર ઉપયોગી વાતચીત કરી શકે તેવું એઆઈ બનાવવું એ કમ્પ્યુટર વિજ્ઞાનના સૌથી મોટા પડકારોમાંનો એક છે. આ સિસ્ટમ કેવી રીતે આપણી વાત અવાજ સાંભળે છે, તેનો અર્થ કાઢવાનો પ્રયાસ કરે છે, પછી કંઈક નિર્ણય લે છે અને જવાબ આપે છે, પુસ્તક આ આખી પ્રક્રિયાને તબક્કાવાર સમજાવે છે.
તો આ પુસ્તક એક રીતે વાસ્તવિકતાનું દર્શન કરાવે છે, સિદ્ધિઓ પણ બતાવે છે અને પડકારો પણ. પણ આ માત્ર ટેક નિષ્ણાતો માટે છે કે પછી સામાન્ય જિજ્ઞાસુ વાચક માટે પણ ઉપયોગી છે?
ના ના, તે મુખ્યત્વે જિજ્ઞાસુ લોકો માટે જ છે, જે કોઈ પણ આ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને જાણવા માંગે છે કે ભાઈ આ ચાલે છે કેવી રીતે.
બરાબર,
તેની ક્ષમતાઓ શું છે અને શા માટે તે ક્યારેક નિષ્ફળ જાય છે, તે બધા માટે આ પુસ્તક ખૂબ ઉપયોગી છે.
હા, તે ટેકનિકલ વિગતો આપે છે, પણ એકદમ સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.
સરસ, તો ચાલો હવે પેલી પાઇપલાઇન વિશે વધુ ઊંડાણમાં વાત કરીએ. પુસ્તક આ પ્રક્રિયાના કયા મુખ્ય તબક્કાઓ વર્ણવે છે?
હા, પુસ્તક આખી વાતચીતની પ્રક્રિયાને મુખ્યત્વે 5 તબક્કામાં વહેંચે છે, જેને તે કન્વર્સેશનલ એઆઈ પાઇપલાઇન કહે છે.
5 તબક્કા. જ્યારે આપણે કંઈક બોલીએ છીએ ત્યારે આપણો અવાજ આ 5 તબક્કાઓમાંથી પસાર થાય છે.
તો શરૂઆત ક્યાંથી થાય છે? પહેલો તબક્કો કયો?
પહેલો તબક્કો છે ASR, એટલે કે ઓટોમેટિક સ્પીચ રેકગ્નિશન. આનું કામ છે આપણા બોલાયેલા શબ્દોને ઓળખીને તેને ટેક્સ્ટમાં, લખાણમાં ફેરવવાનું.
એટલે કે મશીનનું સાંભળવું.
હા, બરાબર. અને આ કામ ખૂબ જટિલ છે, કારણ કે વિચારો, દરેકના ઉચ્ચાર અલગ, બોલવાની ઝડપ અલગ, આસપાસનો ઘોંઘાટ પણ અલગ અલગ હોય છે.
સાચી વાત. અને આમાં મુખ્ય પડકાર શું રહે છે? સચોટતાનો.
હા, મુખ્ય પડકાર છે સચોટતા, ખાસ કરીને જ્યારે ઘોંઘાટવાળું વાતાવરણ હોય કે પછી કોઈ અસામાન્ય ઉચ્ચારો સાથે બોલે. જો કે ડીપ લર્નિંગ અને મોટા ડેટા સેટ્સને કારણે આ ટેકનોલોજીમાં ઘણો સુધારો થયો છે.
અચ્છા.
પણ તે હજુ સંપૂર્ણ નથી. પુસ્તક તેની ગુણવત્તા માપવા માટે વર્ડ એરર રેટ WERનો ઉલ્લેખ કરે છે.
વર્ડ એરર રેટ. ઓકે. શબ્દો ટેક્સ્ટમાં ફેરવાયા પછી બીજો તબક્કો કયો આવે?
બીજો તબક્કો છે NLU, નેચરલ લેંગ્વેજ અન્ડરસ્ટેન્ડિંગ. હવે સિસ્ટમે એ સમજવાનું છે કે આ જે શબ્દો આવ્યા તેનો અર્થ શું છે, વપરાશકર્તા શું ઈચ્છે છે. તે વાક્યમાંથી બે મુખ્ય વસ્તુઓ તારવે છે. એક તો ઈરાદો, ઇન્ટેન્ટ, એટલે કે વપરાશકર્તાનો હેતુ શું છે, જેમ કે સંગીત વગાડવું છે, એલાર્મ સેટ કરવો છે વગેરે.
ઓકે.
અને બીજું છે એન્ટિટીઝ સ્લોટ્સ, એટલે કે તે ઈરાદા સાથે જોડાયેલી ચોક્કસ વિગતો, જેમ કે ગીતનું નામ, કલાકારનું નામ, એલાર્મનો સમય વગેરે.
પણ શું આને આપણે વાસ્તવિક સમજણ કહી શકીએ? મશીન ખરેખર સમજે છે?
ના. અને પિરાસીને આ મુદ્દે ખૂબ સ્પષ્ટ છે. તે કહે છે કે આ વાસ્તવિક માનવીય સમજણ નથી, આ તો એક અત્યાધુનિક પેટર્ન મેચિંગ જેવું છે.
પેટર્ન મેચિંગ.
હા, જે લાખો કરોડો ઉદાહરણોમાંથી શીખેલું છે. અહીં મુખ્ય પડકાર એ છે કે આપણી ભાષા કેટલી અસ્પષ્ટ હોય છે.
હા, એ તો છે.
અને એક જ વાત આપણે કેટલી બધી અલગ અલગ રીતે કહી શકીએ છીએ. આ સમજણનો ભ્રમ એ AI સહાયકોની મર્યાદા સમજવા માટે ખૂબ મહત્વનો મુદ્દો છે.
બરાબર.
અર્થ સમજવાનો પ્રયાસ કર્યા પછી સિસ્ટમ શું કરે છે?
પછી આવે છે DM, એટલે કે ડાયલોગ મેનેજમેન્ટ.
આને સિસ્ટમનું કાર્યકારી મગજ કહી શકાય.
પણ
પુસ્તક મુજબ આ જ આધુનિક સહાયકોની સૌથી નબળી કડી છે.
ઓ, સૌથી નબળી કડી.
હા. DMનું કામ છે વાતચીતનો પ્રવાહ જાળવી રાખવો, અગાઉની વાતચીતનો સંદર્ભ યાદ રાખવો, જે તે ભાગ્યે જ બરાબર કરી શકે છે. જરૂર પડે તો સ્પષ્ટતા માટે ફરી પૂછવું અને છેવટે આગળ શું કરવું તે નક્કી કરવું.
એટલે આ જ ઘટક છે જે ક્રિયાપ્રતિક્રિયાને સાચી વાતચીત જેવી બનાવે છે.
સિદ્ધાંતમાં તો હા, પણ વ્યવહારમાં આ ખૂબ જ મુશ્કેલ સાબિત થયું છે. લાંબો સંદર્ભ જાળવી રાખવો અથવા વપરાશકર્તા કંઈક ભૂલથી બોલી જાય તો તેને સુધારવો, જેમ કે ના, મારો મતલબ આવતા શનિવારે હતો, આ બધું AI માટે ખૂબ અઘરું છે. અને એટલે જ આ સહાયકો ઘણીવાર ભૂલકણા લાગે છે અને લાંબી અર્થપૂર્ણ વાતચીત નથી કરી શકતા. આ તેમની અત્યારની જે ભૂમિકા, જે રોલ છે તે સ્પષ્ટ કરે છે, ભવિષ્યના ભાગીદાર જેવી નહીં.
સમજાયું. અને છેવટે આ બધું નક્કી થયા પછી સિસ્ટમ જવાબ કેવી રીતે તૈયાર કરે છે?
એ અંતિમ બે તબક્કા છે પ્રતિભાવ નિર્માણના. પહેલું છે NLG, નેચરલ લેંગ્વેજ જનરેશન.
NLG?
હા. તે સિસ્ટમના નિર્ણયને વ્યાકરણની દ્રષ્ટિએ સાચા અને સ્વાભાવિક લાગે તેવા વાક્યમાં ફેરવે છે. અને પછી છેલ્લો તબક્કો છે TTS, ટેક્સ્ટ ટુ સ્પીચ.
અચ્છા, TTS.
તે પેલું NLG થી બનેલું લખાણ લે છે અને તેને કૃત્રિમ અવાજમાં રૂપાંતરિત કરે છે, જે આપણે સાંભળીએ છીએ. TTS ટેકનોલોજીમાં પણ ઘણો સુધારો થયો છે અને અવાજ હવે પહેલા કરતા વધુ માનવ જેવા લાગે છે.
હા, એ તો અનુભવ્યું છે.
પણ હજુ પણ તે સંપૂર્ણપણે સ્વાભાવિક નથી હોતા ઘણીવાર.
બરાબર.
હવે આ આખી પાઇપલાઇન જે ચાલે છે એને ચલાવવા માટે ડેટા કેટલો મહત્વનો છે? તમે ડેટા સેટ્સનો ઉલ્લેખ કર્યો હતો.
ખૂબ જ મહત્વનો. પુસ્તક તો ભારપૂર્વક કહે છે કે ડેટા જ આધુનિક AIનું બળતણ છે, એન્જિન છે.
બળતણ. વિશાળ માત્રામાં ડેટા વગર, ખાસ કરીને વપરાશકર્તાઓ સાથેની વાસ્તવિક વાતચીતનો ડેટા સિસ્ટમ્સ શીખી જ ન શકે. પુસ્તક ડેટા સંગ્રહ કરવાની પ્રક્રિયા, પછી એનું એનોટેશન.
એનોટેશન એટલે?
એનોટેશન એટલે માણસો દ્વારા ડેટાને લેબલ કરવાની પ્રક્રિયા. જેમ કે કોઈ વાક્યનો ઈરાદો શું છે, એમાં કઈ એન્ટિટીઝ છે, એ બધું માર્ક કરવું. આ ખૂબ ખર્ચાળ અને સમય માંગી લે તેવી પ્રક્રિયા છે, પણ અત્યંત જરૂરી છે.
ઓકે.
અને પછી આવે મોડેલ ટ્રેનિંગ. પુસ્તક એક રસપ્રદ પદ્ધતિનો પણ ઉલ્લેખ કરે છે, વિઝાર્ડ ઓફ ઓઝ, WOZ.
વિઝાર્ડ ઓફ ઓઝ એ શું છે?
એમાં એવું હોય કે સિસ્ટમ બનાવતા પહેલા જ પડદા પાછળ એક માણસ બેઠો હોય જે AI હોવાનો ઢોળ કરે અને વપરાશકર્તાઓ સાથે વાતચીત કરે.
અચ્છા.
આનાથી વાસ્તવિક ડેટા મળે અને સિસ્ટમની ડિઝાઇન સુધારવામાં મદદ મળે.
રસપ્રદ. અને ભવિષ્યના પડકારો વિશે પુસ્તક શું કહે છે? આગળ શું?
પિરાસીની ભવિષ્ય તરફ જોતા કહે છે કે સૌથી મોટો પડકાર છે કોમન સેન્સ નોલેજ, એટલે કે સામાન્ય જ્ઞાનનો અભાવ.
સામાન્ય જ્ઞાન?
હા. દુનિયા વિશેની એ બધી ગર્ભિત સમજ જે માણસો વાતચીતમાં સહજ રીતે વાપરે છે, જેમ કે પાણી ભીનું હોય છે, પક્ષી ઉડી શકે વગેરે, આ બધું AIમાં નાખવું ખૂબ મુશ્કેલ છે.
બરાબર.
આ સિવાય લાંબા ગાળાની યાદાશ્ત અને સંદર્ભ જાળવવો, વપરાશકર્તાની લાગણીઓ સમજવી, સાચું વ્યક્તિગતીકરણ કરવું અને અલબત્ત નૈતિક મુદ્દાઓ.
નૈતિક મુદ્દાઓ એટલે?
જેમ કે ગોપનીયતા, ડેટામાં રહેલો પૂર્વગ્રહ અને ટેકનોલોજીના દુરુપયોગની શક્યતાઓ. આ બધા મુખ્ય પડકારો છે.
આ તો ઘણી બધી ઊંડાણપૂર્વકની વાતો થઈ. આ વિસ્તૃત ચર્ચા પરથી જો મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો શું કહી શકાય?
હા, કેટલાક મુખ્ય મુદ્દાઓ સ્પષ્ટ થાય છે. પહેલું તો પાઇપલાઇન આર્કિટેક્ચર. હંમેશા યાદ રાખવું કે આ કોઈ એક જાદુઈ મગજ નથી, પણ ઘણા ભાગોની બનેલી એક જટિલ સિસ્ટમ છે, જેમ ગાડીના એન્જિન જેવું.
હા. અને જેમ ગાડીમાં કોઈ એક ભાગ બગડે તો આખી ગાડી અટકી જાય, તેમ અહીં પણ કોઈ એક નબળી કડી આખી સિસ્ટમ પર અસર કરે છે. આ તેની વર્તમાન ભૂમિકા, રોલ, એક સાધન તરીકેની સ્પષ્ટ કરે છે.
બરાબર. બીજો મુદ્દો?
બીજું ડેટા સર્વોપરી છે. આધુનિક AI નિયમોથી નથી ચાલતું, એ ડેટામાંથી શીખે છે. જેમ બાળક ભાષા સાંભળીને શીખે, એમ આ સિસ્ટમ્સ પેટર્ન ઓળખે છે. ડેટાની ગુણવત્તા અને જથ્થો જ તેની ક્ષમતા નક્કી કરે છે. અને હા, આ ડેટા ગોપનીયતાના પ્રશ્નો પણ ઊભા કરે છે.
સાચી વાત. ત્રીજો મુદ્દો?
ત્રીજું પેલો સમજણનું ભ્રમ. તે વાસ્તવિક સમજણ નથી ધરાવતી, પણ અત્યાધુનિક પેટર્ન મેચિંગમાં માહેર છે. આ તેની મર્યાદાઓ સમજાવે છે. અને ચોથો?
ચોથો વાતચીત એ મોટો પડકાર છે. સંદર્ભ જાળવવો, યાદ રાખવું અને સાચી અરસપરસ વાતચીત કરવી એ AI માટે હજુ પણ સૌથી મુશ્કેલ છે, ખાસ કરીને પેલો DM તબક્કો.
હા, ડાયલોગ મેનેજમેન્ટ.
બરાબર. આ જ કારણે તેનો જે ધ્યેય છે, સાચો વાતચીત ભાગીદાર બનવાનો, તે હજુ ઘણો દૂર લાગે છે.
સમજાયું. પુસ્તકમાં કેટલાક યાદગાર વિચારો કે ક્વોટ્સ જેવા વાક્યો પણ હશે જે આ મુદ્દાઓને વધુ સ્પષ્ટ કરતા હોય?
હા, ચોક્કસ. કેટલાક મુખ્ય વિચારોને આપણે આ રીતે સમજી શકીએ.
AI સહાયક એ એક મગજ નથી, પણ એક ફેક્ટરી એસેમ્બલી લાઇન છે.
આ તેની રચના અને પેલી નાજુકતા બતાવે છે.
બરાબર. બીજું, ધ્યેય માનવ વાતચીતને બદલવાનું નથી, પણ તેને નવા સંદર્ભોમાં શક્ય બનાવવાનું છે.
આ AIની યોગ્ય ભૂમિકા સૂચવે છે. મદદગાર બનવું, આપણી જગ્યા લેવી નહીં.
ત્રીજું, AI સહાયકની બુદ્ધિમત્તાનું માપ તે શું જાણે છે તે નથી, પરંતુ તે વપરાશકર્તાઓને તેમના લક્ષ્યો હાંસલ કરવામાં કેટલી સારી રીતે મદદ કરે છે તે છે.
એટલે ફરીથી તેની ભૂમિકા પર ભાર. ઉપયોગીતા મહત્વની છે, તે કેટલું સ્માર્ટ દેખાય છે એ નહીં.
ચોક્કસ. અને છેલ્લું, ભવિષ્ય તેમને વધુ માનવ જેવા બનાવવામાં નથી, પણ માણસો માટે વધુ સારા ભાગીદાર બનાવવામાં છે.
આ તેના અંતિમ ધ્યેય તરફ ઇશારો કરે છે. માણસની નકલ નહીં, પણ માણસનો સહયોગી બનવું.
બરાબર.
આ વિચારો ખરેખર ખૂબ મહત્વના છે. તો આ બધું જાણ્યા પછી આપણે રોજિંદા જીવનમાં આ જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ? કોઈ વ્યવહારુ રીત?
હા, ઘણી રીતે. પહેલું તો આપણે વધુ સારી રીતે વાતચીત કરી શકીએ.
કઈ રીતે?
જો આપણે સમજીએ કે સિસ્ટમ પેલો ઈરાદો અને વિગતો શોધી રહી છે, તો આપણે આપણી સૂચનાઓ વધુ સ્પષ્ટ રીતે આપી શકીએ. જેમ કે ખાલી ગીત વગાડ કહેવાને બદલે કિશોર કુમારનું રૂપ તેરા મસ્તાના વગાડ કહેવાથી વધુ સારો પ્રતિભાવ મળવાની શક્યતા છે.
હા, એ વાત સાચી.
બીજું, વાજબી અપેક્ષાઓ રાખવી. હવે આપણે જાણીએ છીએ કે તે સંદર્ભ જાળવવામાં કે લાંબી વાતચીતમાં નબળા છે, તો આપણે ખોટી અપેક્ષા રાખીને નિરાશ નહીં થઈએ.
બરાબર.
ત્રીજું, માહિતીપૂર્ણ પસંદગી કરવી. આપણે સ્માર્ટ ઉપકરણો ખરીદતી વખતે કે વાપરતી વખતે ગોપનીયતા અને ડેટાના ઉપયોગ વિશે વધુ સજાગ બની શકીએ. કોઈ નવું એઆઈ સાધન આવે તો તે ખરેખર કેટલું ઉપયોગી છે તે વિચારી શકીએ, માત્ર તેના પ્રચાર પર આધાર રાખવાને બદલે.
આ ચર્ચા પરથી મને વ્યક્તિગત રીતે એ સમજાયું કે આખી સિસ્ટમ કેટલી બધી નાની નાની પણ મહત્વની પ્રક્રિયાઓ પર આધારિત છે, અને પેલું ડાયલોગ મેનેજમેન્ટ જેવી એક નબળી કડી પણ આખા અનુભવને કેવી રીતે અસર કરી શકે છે તે ખરેખર એક મોટો એન્જિનિયરિંગ પડકાર છે.
અને મારા માટે સૌથી મહત્વની વાત એ છે કે આ સિસ્ટમ્સ વાસ્તવિક સમજણ નથી ધરાવતી, પણ મુખ્યત્વે પેટર્ન પર ચાલે છે, અને ભવિષ્યનો મોટો પડકાર પેલું કોમન સેન્સ ઉમેરવાનો છે. આ સમજાયા પછી આપણે તેનો ઉપયોગ કરતી વખતે કદાચ વધુ વાસ્તવિક અને સભાન રહી શકીએ છીએ.
બરાબર. તો નિષ્કર્ષમાં એમ કહી શકાય કે રોબર્ટો પિરાસિનીનું પુસ્તક આપણને એઆઈ સહાયકોની અદ્ભુત ટેકનોલોજી અને તેની પાછળના જે પડકારો છે તેની એક સંતુલિત સમજ આપે છે.
હા,
તે દર્શાવે છે કે તેઓ અત્યારે ખૂબ ઉપયોગી સાધનો છે, પણ સાચા વાતચીત ભાગીદાર બનવાનો તેમનો જે ધ્યેય છે તે હજુ ઘણો દૂર છે. અને આ સમજ આપણને ટેકનોલોજીનો વધુ સારો અને જવાબદારીપૂર્વક ઉપયોગ કરવામાં મદદ કરી શકે છે.
અને હા, આ પુસ્તક વાંચ્યા પછી કે આ ચર્ચા પછી એક પ્રશ્ન મનમાં ચોક્કસ આવે છે. શું આપણે ખરેખર ઈચ્છીએ છીએ કે એઆઈ સહાયકો સંપૂર્ણ માનવ જેવા ભાગીદાર બને, કે પછી આપણે ફક્ત વધુ સારા, વધુ ભરોસાપાત્ર અને વધુ ઉપયોગી સાધનોથી સંતુષ્ટ છીએ? આ એક વિચારવા જેવો મુદ્દો છે, ખરું ને?
ચોક્કસ વિચારવા જેવો મુદ્દો છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.